રાજા વ્યાકુલ કેવા છે, કહત પરમ આરત બચન રામ 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 રઘુનાથ રામ, કેટલા બધા વ્યથિત અને દુઃખી છે કે કૈકેયીની આ વાત અને આ વચન ઉપર રાજાનો મન બીજો કોઈ વિચાર કરવા માટે તૈયાર નથી, મન કુંઠિત થઈ ગયો છે, બેર મારી ગયો, અક્કલ કશું જ ના સૂજે, માત્ર રામ રામ રામ. આમ કહત પરમ આર્ત વચન, અત્યંત વ્યાકુળ થઈને, પીડિત ભયંકર વ્યથિત થઈને બોલતા હોય, બીજું કઈ જ મગજમાં કોઈ વિચાર નથી, કોઈ વાત નથી, કોઈ બીજું દ્રશ્ય નથી, કોઈ સંકલ્પ વિકલ્પ નથી, માત્ર એક જ મને રામ સિવાય કશું બસ જોઈએ છે. આ વૃદ્ધાવસ્થાએ અને અંત અવસ્થાએ જોઈએ છે તે આ સ્થિતિ કૈકેયીએ કરીને આપી. અત્યાર સુધી કૈકેયીમાં હતી, પણ કૈકેયીએ ભગવાનમાં પ્રીતિ પરોવી આપી. તુલસીદાસજી છે ને, એમના પત્નીનું નામ રત્નાવલી, પરણેલા હતા, અત્યંત આસક્ત ભાવ હતો, તો મહાપરાણે પિયર જવા દીધું. પિયર ગયા વચ્ચે ગંગાજી, ગંગા ચોમાસાનો સમય હતો, પૂર ધસમસતો. તુલસીજી પોતાની સાસરીમાં પહોંચ્યા રાત્રે, ગંગા પાર કરવા માટે. ગંગામાં પેલા મળદા અડધા છોડી દે ને, તેવું મળદું હાથમાં આવ્યું તો એને પકડીને તરીને પાર ગયા. ઘર પણ બંધ હતું, અડધી રાત. ઘર પેલા જૂના, તે એક દોરડું લટકે છે કે એને પકડીને ઉપર પણ સાપ હતો. ઘરમાં પ્રવેશ કર્યો, રત્નાવલી કે છે, જેટલી આસક્તિ મારામાં રાખો છો, એટલી ભગવાનમાં રાખશો તો તમને ક્યારના મળી ગયા. આ ઠેસ લાગી ગઈ નરસિંહ મહેતાનું મેણું ભાભીનું, એમ તુલસીને પોતાની પત્નીનું મેણું લાગ, એવું લાગ્યું મને. આ મારે આ સાંભળવાનું વાર આવ્યો, ત્યાંથી જ પગલા પાછા વાળી. પછી સાધુ થઈને ઘેર પછી ક્યારે પણ ઘર નથી. પત્નીએ ભગવાનની તરફ વાળી, એમ કૈકેયીની અંદર આસક્ત એવા મહારાજ દશરથજીને કૈકેયીએ પોતાની પત્નીએ રામમાં વાળ્યા. હવે બીજું કશું કશું સુ, પણ એ જ હોય ને, બીજું કશું સૂઝવું ના જોઈએ. દ્રોણાચાર્ય એ બધાને પૂછ્યું, બોલો ઝાડ ઉપર શું દેખાય છે, ધનુષ પર બાણ ચડાવીને બધા કહો જોઈએ. બધાએ જુદું જુદું કહ્યું, પણ અર્જુને કહ્યું, પ્રભુ ચકલીની આંખ સિવાય કશું જ દેખાતું નથી. ત્યારે કે તું પાર ઉતરી ગયો. એમ માત્ર એક જ લક્ષ્ય, બીજું કશું જ સૂજે નહીં, કઈ દેખાય નહીં. હવે કઈ વિચારમાં નથી આવતી, સામે છે છતાંય દેખાતી નથી. કહત પરમ આર્ત વચન રા રા રઘુનાથ, બસ એક જ રટણ, બીજું કઈ જ સૂજતું નથી, બીજો કોઈ વિચાર પણ નહીં. આમ વ્યાકુલ રાવ શિથિલ સબગા, એટલી બધી વ્યાકુળતા, દર્દ પીડા છે, એટલી બધી વ્યથા કે શરીર પણ સહન કરી શકતું નથી. આખું શરીર જેમ નંખાઈ ગયું હોય, ઉભું ના થવાય, કેમ કે આ તો નંખાઈ ગયું શરીર, કઈ જ ઉભા થવાની શક્તિ નથી. એમ શિથિલ થઈ ગયેલું શરીર મહારાજનું, હાથણી હોય જબરદસ્ત શક્તિ વાળી, ખૂબ તાકાત વાળી હાથણી જંગલમાં, અને કલ્પ વૃક્ષ ઉભું હોય, એ કલ્પ વૃક્ષને પોતાની સૂંઢમાં બરાબર પાટી લઈ ઉખાડી ખેંચી અને ભય પટકી નાખે. કરીની કલ્પ તરુ મનહ, જાણે કે મોટું કલ્પ વૃક્ષ, શક્તિશાળી કલ્પ વૃક્ષ, હાથણીએ એક જ આંચકો મારીને ઉખાડીને ધરાશયી કરી નાખ્યું હોય, એમ વીર રણધીર જે રણ મેદાન ની અંદર ક્યારે પાછી પાણી ના કરે એને ઉખાડીને નાખી દીધું. એક હાથણી જેમ વૃક્ષને ઉખાડીને ફેંકી દે એવી રીતે આ રાજાને શક્તિશાળી છે છાતી વાળ છતાં પટકી દીધો. હવે તો અવસ્થા એટલી બધી બગડતી ગઈ, એટલી બધી નાજુક પરિસ્થિતિ આવી ગઈ કે જેને કારણે કંઠસુ ગળું સુખાવા લાગ્યું, બોલવાની પણ શક્તિ ના રહી, મોઢામાંથી શબ્દ નીકળી શકતો નથી. જે એક વાર બોલ્યા પીક બચની સુમુખી સુલોચની પીક બચની, આ શબ્દો બોલનારું મોઢું બંધ થઈ ગયું, બોલતા જ બંધ કરી દીધા. આ બધું બોલવાનું બંધ કરો આ ઉંમરે, બોલો રામ રામ રઘુના કંઠ સુ. હવે તો ગળું સુખાયું, પશ્ચાતાપ છે. જીવનની અંદર વૃદ્ધાવસ્થામાં કરેલો અપરાધ, અરે મને આ વૃદ્ધાવસ્થા એ ભગવાન દેખાવાને બદલે વાસના તરફ ભટક્યો, અને એથી કંઠ સુ મુખ આવન બાન. કોન્શિયસ એને અંદર કહી ગયું કે હવે આ ખોટું, એટલે મોઢામાં એક શબ્દ બીજો નીકળતો નથી, માત્ર રઘુનાથ જનુપાઠી દીન બિન માછલા. ગામડામાં નાના નાના પેલા તલાવડા હોય, નાના નાના પેલા શું કહેવાય ખાબોચિયા, અને ખાબોચિયા અત્યારે આવી ગરમીમાં સુકાઈ જાય તો અંદર પડેલા માછલાની શી દશા થાય, તફડે તફડે જાડું પાણી કાદવ વાળું થઈ ગયું, એની અંદર તરફડે વલોપાત કરે. આમ જુઓ તો તડફડતા હોય તે ઉછળકૂદ 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 જીવવા માટે, પણ અહીંયા દશરથજીને માટે તુલસીદાસજી કે જનુપાઠી મીન બિનુ, જેમ માછલું પાણી વગર એની અવદશા થઈ જાય એવી રીતે અહીંયા આગળ હજુ તો રામ છે, તે છતાંય આવનારી ભવિષ્યની પરિસ્થિતિને ને લક્ષમાં રાખીને હજુ રામ તો અયોધ્યામાં જ કઈ બહાર ગયા નથી, પાણી ખૂટવા આવ્યું છે. જેમ તળાવડામાં ખાબોચિયામાં ખૂટવા આવેલું પાણી હોય અને છીછરા પાણી ની અંદર માછલા વ્યાકુળ થાય, એમ મહારાજ દશરથજી કે બસ હવે આ રામના સાનિધ્યનું આ છીછરું પાણી મારા માટે પાણી છીછરું થઈ ગયું. અગાધ સરોવરની અંદર રહેતા હતા રામ પ્રેમની અંદર રામના સાનિધ્યમાં, એને માટે હવે રામનું સાનિધ્ય સુકાતું ખાબોચું થઈ ગયું, અને એટલા માટે તડફતું માછલું હોય એમ મહારાજ દશરથજી એના અત્યારથી વિયોગ આવવાનો છે, અને વિયોગ કેવો છે એની મનમાં કલ્પના કરીને જ તડફડી રહ્યા છે. આ બધી અવસ્થા જોયા પછી પાછી કઈ કઈ ઉપરથી તડુકી તમકી ઉઠી, કઈ કઈ એકદમ તડુકી ઉઠી, કેમ પુનિકા કટુંબ કઠોર, અને એવા કઠોર જાણે પથ્થરે જો પીગળી જાય, પણ કડવી વખ જેવી વાણી બોલવા માંડી. વખ એટલે વિષ, વિષનું અપભ્રંશ થયું વખ, શ ને ખ કે તો વખ જેવું, કહ મૃદુ કઠોર મૃદુ, એટલી બધી ભયંકર કઠોર વાણી બોલવા માંડી કે આમ હૈયાની અંદર વાગે તલવાર કે ભાલો વાગતો હોય એવી રીતે ભોકાય. અને ઘા કર્યા પછી ઉપર મીઠું મરચું ભભરાવે, સહેજ પણ પરસેવો વળી જાય તો એ ચીજ પાડી ઉઠીએ કે ઘા ઉપર, એની જગ્યાએ અંદર મીઠું મરચું ભભરાવે. મને હું ઘા એમ માહ, જેને કહેવાય ને પડ્યા ઉપર પાટું મારવું, રાજા ઉપર રામદેવ એવી દશા. કઈ કઈ બોલે છે એવું કે ઘા તો થઈ ગયો છે અહિયાં ની અંદર રામ વિયોગ નો જે વનવાસ મોકલવાનો એ ઘા અત્યારે એટલું બધું અંદરથી લોહી એટલું બધું વહી રહ્યું છે, એટલી બધી લાગણીઓ વહી રહી છે અને એ ઘા ઉપર કઠોર વચન રૂપી મીઠું મરચું કઈ કઈ ભભરાયું છે. અસહ્ય વેદના પણ અસહ્ય કરી મૂકી, કઈ દુઃખી થયા ને એની પર કોઈ દુઃખની વાત આઈને કરી જાય તો માણસ માંદો હોય ને કોઈને અકસ્માત થયો ને તો ઘેર સમાચાર ના આપ્યું ભાઈ એમને હમણાં કહેશો એટેક આવી ગયેલો છે એટલે એમને સમાચાર આપશો નહીં. તો આપણે આટલું બધું સાચવીએ છીએ પણ આ તો વ્યથિત પીડિત તો છે, ઘાયલ તો થયેલા છે અને ઉપરથી આ મૂઠો ભરી મીઠું નાખ્યું લે મરચું નાખી દીધું, હવે સહેજ મરચું જો આંખમાં પડે ને લાય લાયના ભડકાવું છે એની જગ્યાએ અણે તો મનવું માહુર દેવું ઘાની અંદર જાણે બીજું મીઠું ભભરાવતી હોય દાળ શાકમાં મીઠું નાખતી ને જરા આમ પાછું આમ નિરાંતથી મીઠું ભભરાવ કઠોર વચન કહ્યું ત્યાં રસોઈ બનાવવા નથી બેઠા તમે મીઠું નાખી રહ્યા છો પણ એવું એવી પરિસ્થિતિ કરી નાખી કે રાજાને અસહ્ય વેદનાની ઉપર પણ ભયંકર બીજી વેદના આપી રહી છે. હદ કરતા હદવારનું બોલે છે જો આવું ને આવું જ કરવાનું હોત આવાને આવા જ તમારા કરતૂત હોત અંતે આવા જ રોદ્રણા રડવાના હોત તો માગ માગ બેના ચાર કઈ શક્તિ ઉપર બોલ્યા હતા મોડું સંભાળીને બોલવું હતું તે વખતે વિચારીને તો કેવું હતું કઈ નાખ્યું ને બેના ચાર માગી લે કઈ જવાનું માગવાની હતી આ કઈ કઈ તમારી પાસેથી મને હું માગી લે ચબીના ચાલ દઈશું પણ આ જવાનું માગવા વાળી નથી આપો તો આપો ને તો તમારો જીવ લઈશ એ જ છે વૃદ્ધાવસ્થા છે આટલી બધી ભયંકર દુઃખી પીડાની દર્દ છે અને ઉપર પાછું આવું બોલે છે જો અંત દહુ અસ કર્તબ જો આવા જ રોદણા રડવાના હોત ને આવા જ કરતું હોત તમારા તો તમે માગ માગ એમ કઈ છાતી કાઢીને મૂછ ઉપર આમ હાથ દઈને કહ્યું તું કહી બલ
કહેવું
મહારાજ લોટ ફાકવો ને સુબે હાથે ના બને યાદ રહ્યું હસબ ઠઠાઈ ફુલાવ એક સાથે બે કશું નથી હસવું ને લોટ ફાકવું એમ કે ગાલ ફુલાવવા બડૈયો હકવી મોટાઈની અહંકારની ગાલ ફુલાઈને વાત કરવી અને પછીથી હસવું એ બે વાત ક્યારે નહીં બની શકે આ તો ગાલ ફૂલેલા છે હસવાની વાત જ નથી અને બે ક્યાં તો મોઢું ચડાવીને બેસો અને ક્યાં તો હસીને આપી દો હસબ ઠઠાવ આમ હસવાની આમ કઠોરાઈ ઠઠવાઈ કરીને ગાલ ફુલાવવાની આપવાની વાત કરી આમ હસવાની વાત કરો છો અને આમ પાછું નહીં આપવાની વાત ગમે તે કહી નાખો ત્યાં તો આપવું કે ના
આપવું
સાંભળો છો ને આ તો સાંભળો છો આવા કંજૂસ આમ તો બહુ ઉદારતાની વાતો કરતા હતા કોઈ દાડ કશું લાયા લ્યો કશું લેતા આયા બહુ મોટી વાતો કરો છો કહો છો ને કે હું તો આમ કરી નાખું આમ લઈ આવું તું આમ કહીશ આમ કરી નાખીશ એને બોલે દાની કહાવ આમ પોતાની જાતને ઉદાર કેવડાવો છો અને આવા કંજૂસ આપવાનું કહ્યું એ તો અપાતું નથી રોતાઈ રોદડ આવા રોદડ ક્યાંથી કાયર હોય કે ક્ષેમ કુશલ આવા કાયર આવા રડવા વાળાને રોતલ એની કુશળક્ષેમ હોય ખરી? ક્યાં તો કંજુસ થઈને પૈસો છે તેને હાચવીને બેસી રહો, અને ક્યાં તો એ પૈસાને વાપરતા શીખો. આમ બંને બાજુ રહેવાનું, આપવાની વાત કરો ને પછી ના આપો, હોય કે ક્ષેમ કુશળ રહો. થાય આવા કાયર આવા રોદ્દળ માણસો કઈ પોતાની જાતને કઈ કુશળ કે રાજી સુખી રહી શકે ખરા? આમ કઈ કઈ મોફાટ બોલવા માંડ્યું, કોઈ મર્યાદા નહીં, કોઈ મોઢા ઉપર લગામ કે ચાડુ નહીં. બસ એવી આવેશમાં નિભા ગુસ્સામાં છે કે જે મોઢામાં આવ્યું બોલી નાખ્યું. બધી આની આદેશ નથી હોતી ને, તને કઈ કઈ જવું કરે, બીજા આવું ના કરે.